એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. પૈસા.
હા, બરાબર.
અને ખાસ તો પૈસા સાથે જોડાયેલું આપણું મનોવિજ્ઞાન.
ચોક્કસ.
આજે આપણે મોર્ગન હાઉઝલના બહુ જ જાણીતા પુસ્તક ધ સાયકોલોજી ઓફ મની એટલે કે પૈસાનું મનોવિજ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીશો.
અને આ પુસ્તક ખબર છે એવા સમયે આવ્યું છે જ્યારે નાણાકીય માહિતી તો ચારે બાજુથી મળી રહી છે, પણ છતાંય લોકો પૈસા વિશે અજીબ નિર્ણયો લેતા હોય એવું બને છે.
અને આ પુસ્તકનો મુખ્ય મુદ્દો જે છે નહીં કે પૈસા સાથે સફળ થવું એ ગણિત કે બુદ્ધિની રમત ઓછી છે.
હા.
અને આપણા વર્તન, આપણી લાગણીઓ, આપણા પૂર્વગ્રહો એની રમત વધુ છે. આ સમજવું આજે કદાચ બહુ જ જરૂરી છે.
ચોક્કસપણે. કારણ કે આપણે ગમે તેટલા સ્માર્ટ હોઈએ, પણ જો આપણું વર્તન, આપણી આદતો ખોટી દિશામાં હોય તો પૈસાની બાબતમાં મોટી ભૂલો થઈ શકે છે.
બરાબર.
આ પુસ્તક એ જ પાસાઓને ઉજાગર કરે છે જે ઘણીવાર એમ કે પરંપરાગત નાણાકીય સલાહમાં ધ્યાન બહાર રહી જાય છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. મોર્ગન હાઉસેલ કોણ છે તેઓ અને શા માટે એમની વાત આ વિષયમાં આટી વજનદાર ગણાય છે?
મોર્ગન હાઉસેલ એક જાણીતા નાણાકીય લેખક છે. અત્યારે ધ કોલેબોરેટિવ ફંડ નામની એક વેન્ચર કેપિટલ ફોર્મમાં ભાગીદાર છે.
ઓકે.
અને પહેલા તો ધ મોટલી ફૂલ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ જેવા મોટા નામો માટે પણ લખી ચૂક્યા છે. એમનો અનુભવ 10 વર્ષથી પણ વધુ સમયનો છે
નાણાકીય લેખનમાં, ખરું ને?
હા, બરાબર, નાણાકીય લેખનમાં.
પણ એમનામાં એવું શું ખાસ છે? બજારમાં તો ઘણા લેખકો છે.
એમનો દ્રષ્ટિકોણ છે ને એ થોડો હટકે છે, કારણ કે તેઓ ખાલી આંકડા કે ચાર્ટ નથી જોતા.
અચ્છા.
એ પૈસાના નિર્ણયોને માણસના સ્વભાવ સાથે, ઇતિહાસના પાઠ સાથે અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જોડે છે.
એટલે કે જટિલ વાતોને સરળ બનાવે છે.
બરાબર. મુશ્કેલ આર્થિક વિચારોને રોજબરોજની વાર્તાઓ અને સહેલા ઉદાહરણોથી સમજાવે છે. એ એમની ખાસિયત છે.
એટલે ટેકનિકલ વાતો અને આપણી માનસિકતા એ બંને વચ્ચેનો પુલ બાંધે છે એમ કહેવાય.
બરાબર. એ જ જે શૈક્ષણિક સંશોધન થાય છે ને, ખાસ કરીને બિહેવિયરલ ફાઇનાન્સમાં, એના તારણોને સામાન્ય માણસ સમજી શકે અને વાપરી શકે એવા બનાવે છે.
અને એમના લાખો વાચકો છે એ જ એમની વાતની સાબિતી છે.
ચોક્કસ. એમના સંશોધનમાં નાણાકીય ઇતિહાસ, સફળ રોકાણકારો, નિષ્ફળ રોકાણકારો એ બધાના કિસ્સા છે. માનવ વર્તનની પેટર્નનો અભ્યાસ છે.
ખૂબ સરસ. હવે પુસ્તકના હાર્દ પર આવીએ. આ પૈસાનું મનોવિજ્ઞાનનો મુખ્ય વિચાર શું છે? આમ ટૂંકમાં કહીએ તો
મુખ્ય વિચાર ખરેખર શક્તિશાળી છે અને કદાચ થોડો આંચકો આપે એવો પણ. એ છે કે પૈસામાં સફળ થવા માટે તમે કેટલું જાણો છો એના કરતાં તમે કેવું વર્તન કરો છો એ વધુ મહત્વનું છે.
ઓહ, એટલે ટેકનિકલ જ્ઞાન કરતાં માનસિકતા વધુ જરૂરી, ધીરજ, શિસ્ત એ બધું.
બિલકુલ. આ જ વાત છે. આપણે માનીએ છીએ કે જે વધુ હોશિયાર, જેણે વધુ ડિગ્રી મેળવી, એ પૈસામાં વધુ સફળ થશે.
હા, સામાન્ય માન્યતા તો એવી જ છે.
પણ હાઉસેલ કહે છે કે વાસ્તવિક દુનિયામાં એવું નથી હોતું. આપણા નિર્ણયો ઘણીવાર તર્ક પર નથી ચાલતા. આપણા અનુભવો, આપણો ડર, લોભ, બીજા શું કરે છે એ જોવાની વૃત્તિ, આ બધું અસર કરે છે.
એટલે જ પેલો સવાલ પૂછાય છે ને પુસ્તકમાં કે શા માટે સ્માર્ટ લોકો પણ ક્યારેક પૈસાની બાબતમાં ખોટા નિર્ણયો લે છે.
બરાબર. આ પુસ્તક એ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરે છે. કારણ કે પરંપરાગત શિક્ષણ ટેકનિકલ બાબતો પર વધુ ભાર મૂકે છે, વર્તન પર ઓછું.
તો શું આ પુસ્તક કોઈ જલ્દી પૈસાદાર બનવાની રીત બતાવે છે?
ના ના, બિલકુલ નહીં. આ કોઈ હાઉ ટુ ગાઈડ નથી, કોઈ રોકાણની સલાહ નથી.
અચ્છા.
એનો મુખ્ય હેતુ છે આપણને પૈસા વિશે વિચારવાની એક નવી નજર આપવાનો. આપણી પોતાની માન્યતાઓ, આપણા પૂર્વગ્રહો, આપણું વર્તન, એના વિશે આપણને વિચારતા કરવાનો.
એટલે ધ્યાન ટેકનિકલ બાબતો પરથી હટાવીને વર્તન પર લાવવાનું છે.
બરાબર.
પુસ્તકની રચના કેવી છે? કઈ રીતે આ વિચારો રજૂ કર્યા છે
એ પણ રસપ્રદ છે. કુલ 20 પ્રકરણો છે, ટૂંકા ટૂંકા, અને દરેક પ્રકરણ જાણે એક સ્વતંત્ર મુદ્દો છે.
ઓકે.
કોઈ ચોક્કસ મનોવૈજ્ઞાનિક ખામી કે કોઈ પૂર્વગ્રહ કે પછી પૈસા સાથે જોડાયેલું કોઈ મહત્વનું સત્ય એની વાત કરે છે.
ક્યાં ક્યાં વિષયો છે મુખ્યત્વે?
ઘણા છે, જેમ કે નસીબ અને જોખમનો રોલ શું છે, પૂરતું હોવું એટલે શું, ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત, પછી પેલો તફાવત, દેખાવ ખાતર ખર્ચ કરનાર ધનવાન અને સાચી સંપત્તિ ધરાવનાર સંપત્તિવાન.
હા, એ બહુ રસપ્રદ મુદ્દો છે.
પછી બજારની ઉથલપાથલ વખતે ટકી રહેવું, ભૂલો માટે અવકાશ રાખવો એટલે કે માર્જિન ઓફ એરર, અને છેલ્લે પૈસાનો અંતિમ હેતુ એટલે કે સ્વતંત્રતા. આ બધું છે.
એટલે કે લેખક ઈચ્છે છે કે આપણી પૈસાની ચિંતા ઓછી થાય અને એક પ્રકારની શાંતિ, એક નિયંત્રણની ભાવના આવે. સરસ. તો ચાલો હવે કેટલાક મુખ્ય પ્રકરણોના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. પહેલા જ પ્રકરણથી શરૂ કરીએ. કોઈ ગાંડો નથી, નો વન્સ ક્રેઝી.
હા, એનું શીર્ષક જ રસપ્રદ છે. શું કહેવા માંગે છે?
એનું મૂળભૂત વિચાર એ છે કે લોકો જે પૈસાના નિર્ણયો લે છે ને, એ આપણને ભલે વિચિત્ર લાગે, પણ એમના પોતાના અનુભવોના આધારે એ કદાચ સંપૂર્ણપણે તાર્કિક હોય છે.
ઉદાહરણ તરીકે?
જેમ કે કોઈ વ્યક્તિએ બાળપણમાં બહુ ગરીબી જોઈ હોય, કે પછી કોઈ મોટી આર્થિક મંદીનો અનુભવ કર્યો હોય, તો એ વ્યક્તિ કદાચ જોખમ લેવાથી બહુ ડરશે, ભલે ગણિત કહેતું હોય કે થોડું જોખમ લેવું ફાયદાકારક છે.
અને જે હંમેશા તેજીમાં જ રહ્યો હોય,
એ કદાચ વધુ પડતું જોખમ લઈ લેશે. બંને પોતપોતાની રીતે સાચા છે, કારણ કે એમના નિર્ણયો એમના અંગત ઇતિહાસ પર આધાર રાખે છે. એટલે કોઈ એક સાચો રસ્તો બધા માટે નથી હોતો.
આ સમજણ રાખવાથી કદાચ આપણે બીજાના નિર્ણયોને વધુ સારી રીતે સમજી શકીએ. બરાબર. હવે બીજું પ્રકરણ, નસીબ અને જોખમ.
હા, આ આપણને થોડા નમ્ર બનાવે છે. એ કહે છે કે સફળતા ફક્ત આપણી મહેનત કે બુદ્ધિનું જ પરિણામ નથી હોતું, નસીબનો પણ મોટો હાથ હોય છે.
અને એ જ રીતે નિષ્ફળતા?
હા, નિષ્ફળતા પણ હંમેશા આપણી ભૂલ નથી હોતી. ક્યારેક ખરાબ નસીબ કે કોઈ અણધાર્યું જોખમ પણ કારણભૂત હોય છે.
પેલો બિલ ગેટ્સનું ઉદાહરણ છે ને પુસ્તકમાં, કે એ જે સ્કૂલમાં ભણ્યા ત્યાં 1968માં જ કોમ્પ્યુટર હતું. એ સમય તો બહુ ઓછી સ્કૂલોમાં આવું હતું.
બરાબર. એ નસીબ જ કહેવાય ને.
તો આનો મતલબ એ થયો કે સફળતા મળે તો બહુ અભિમાન ન કરવું, અને નિષ્ફળતા મળે તો સાવ હતાશ ન થઈ જવું.
હા, અને બીજું કે જે બાબતો આપણા કાબૂમાં નથી, જેમ કે નસીબ, એની ચિંતા કરવા કરતાં જે આપણા હાથમાં છે, જેમ કે આપણી મહેનત, આપણી બચત કરવાની ટેવ, એના પર ધ્યાન આપવું.
સાચી વાત. હવે આ નસીબ અને જોખમ જેવા બહારના પરિબળો તો થયા, પણ ત્રીજા પ્રકરણમાં લેખક આપણી અંદરની જે એક વૃત્તિની વાત કરે છે, ક્યારે પૂરતું નથી.
નેવર ઇનફ.
ઓહો, આ તો બહુ જ મોટો માનસિક ફાંસો છે. ઘણા લોકો ખૂબ પૈસાદાર હોય છતાં વધુ ને વધુ મેળવવા માટે એવા જોખમ લે જેની જરૂર જ ન હોય.
શા માટે એવું થતું હશે?
મોટે ભાગે સામાજિક સરખામણી. પેલો શું કરે છે, એની પાસે શું છે, એ જોઈને આપણને આપણી પાસે જે છે એ ઓછું લાગે, અને આપણા લક્ષ્યો પણ સતત બદલાતા રહે, જેને મૂવિંગ ધ ગોલ પોસ્ટ્સ કહે છે. ખરેખર ચેતવણીરૂપ કિસ્સો છે.
બરાબર.
તો ઉપાય એ જ છે કે તમારા માટે પૂરતું શું છે એ નક્કી કરવું પડે, સભાનપણે. બીજા શું કરે છે એ ભૂલીને.
જ્યાં સુધી પૂરતુંની વ્યાખ્યા ન હોય ત્યાં સુધી સંતોષ ન મળે.
બિલકુલ. અને આની સાથે જ જોડાયેલો છે ચોથો મુદ્દો, ચક્રવૃદ્ધિ વ્યાજ. પ્રકરણ છે ચક્રવૃદ્ધિ વ્યાજની મૂંઝવણ, કન્ફાઉન્ડિંગ કમ્પાઉન્ડિંગ.
એ કેવી રીતે જોડાયેલું છે પૂરતું નથી વાળી વાત સાથે?
ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને, એ લાંબા ગાળે જાદુ કરે છે, પણ એની અસર ધીમે ધીમે દેખાય. એને સમય જોઈએ, ધીરજ જોઈએ.
હા, એ તો છે.
પણ પેલી ક્યારે પૂરતું નથી વાળી માનસિકતા આપણને ઝડપી પરિણામો તરફ દોડાવે છે, એટલે આપણે ચક્રવૃદ્ધિની ધીમી પણ શક્તિશાળી પ્રક્રિયાને ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ.
વોરેન બફેટનું ઉદાહરણ અહીં બરાબર બંધ બેસે છે. એમની મોટાભાગની સંપત્તિ તો 50-60 વર્ષની ઉંમર પછી જ બની છે ને.
બરાબર. એ જ બતાવે છે કે લાંબા સમય સુધી ટકી રહેવું કેટલું મહત્વનું છે. અહીં વળતરનો દર કેટલો ઊંચો છે એના કરતાં પણ સમયગાળો વધુ મહત્વનો બની જાય છે. એક સામાન્ય વળતર પણ જો લાંબા સમય સુધી ચાલુ રહે તો એ અસાધારણ પરિણામ આપી શકે.
અને આ ટકી રહેવાની વાત પાંચમા પ્રકરણમાં આવે છે, ધનવાન બનવું VS ધનવાન રહેવું. લેખક કહે છે કે આ બંને માટે અલગ આવડત જોઈએ.
હા, બિલકુલ અલગ.
કઈ રીતે?
ધનવાન બનવા માટે કદાચ થોડું જોખમ લેવું પડે, આશાવાદી રહેવું પડે, પણ એકવાર તમે પૈસા કમાઈ લો પછી એને ટકાવી રાખવા માટે નમ્રતા જોઈએ, થોડો ડર પણ જોઈએ કે હું ગુમાવી શકું છું, અને બિનજરૂરી જોખમો ટાળવાની સમજણ જોઈએ.
એટલે ધનવાન બનવું એ સ્પ્રિન્ટ જેવું અને ધનવાન રહેવું એ મેરેથોન જેવું.
હા, કંઈક એવું જ. અને સૌથી મહત્વનું શું છે ધનવાન રહેવા માટે? એ કે તમે એવી કોઈ ભૂલ ન કરો જે તમને બરબાદ કરી દે, રમતમાંથી જ બહાર ફેંકી દે.
પેલું રિચર્ડ ફુસ્કોનનું ઉદાહરણ હતું ને, જે સફળ હતા પણ બધું ગુમાવી બેઠા.
હા, કારણ કે એમને ખૂબ દેવું કર્યું હતું. માર્જિન ઓફ સેફટી નહોતી રાખી, બજાર ઘટ્યું અને એ ટકી ન શક્યા.
આ બધી વાત તો પૈસા કમાવવા અને ટકાવવાની થઈ, પણ પૈસાનો મૂળ હેતુ શું? સાતમું પ્રકરણ છે સ્વતંત્રતા, ફ્રીડમ.
અને મારા મતે આખા પુસ્તકનો કદાચ સૌથી મહત્વનો સંદેશ છે.
શું કહે છે?
હાઉઝિલ કહે છે કે પૈસાથી ખરીદી શકાય એવી સૌથી સારી વસ્તુ કોઈ મોંઘી કાર કે ઘર નથી.
તો શું છે?
એ છે તમારા સમય પર તમારો પોતાનો કાબુ. ક્યારે ઉઠવું, કોની સાથે કામ કરવું, શું કામ કરવું, ક્યારે રજા લેવી, આ બધું નક્કી કરવાની આઝાદી, એ જ સાચી સંપત્તિ છે.
એટલે ભૌતિક વસ્તુઓ કરતર પોતાના જીવન પર નિયંત્રણ હોવું એ વધુ સુખ આપે છે.
બરાબર. અને આ સ્વતંત્રતા આવે છે ક્યાંથી? બચતમાંથી.
અચ્છા.
બચત તમને વિકલ્પો આપે છે, લવચિકતા આપે છે. માનો કે નોકરી બદલવી છે, કે કોઈ ધંધો શરૂ કરવો છે, કે પછી અચાનક કોઈ મુશ્કેલી આવી પડી, જો તમારી પાસે બચત હોય તો તમે ડર્યા વગર નિર્ણય લઈ શકો છો.
આ ખરેખર અલગ વિચાર છે, કારણ કે આપણે તો મોટે ભાગે જે દેખાય છે એના પરથી જ અંદાજ લગાવીએ છીએ. પણ નવમું પ્રકરણ કહે છે, સંપત્તિ તે જ છે જે દેખાતું નથી.
એકદમ સાચી વાત. અને અહીં હાઉસેલ ધનવાન અને સંપત્તિવાન વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે.
શું ભેદ છે?
ધનવાન એટલે જેની આવક ઊંચી હોય અને જે મોંઘી વસ્તુઓ ખરીદીને દેખાડો કરતો હોય. પણ સંપત્તિવાન એટલે જેની પાસે અસ્કયામતો હોય, બચત, રોકાણ, જે સામાન્ય રીતે દેખાતું નથી. સાચી સંપત્તિ એ પૈસા છે જે ખર્ચાયા નથી, પણ બચાવ્યા છે અથવા રોક્યા છે.
પેલો રોનાલ્ડ રીડનો કિસ્સો, સામાન્ય સફાઈ કામદાર,
હા,
જેમણે કોઈને ખબર ન પડે એમ સાદગીથી જીવીને, નિયમિત રોકાણ કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી, આ તો ખરેખર આંખ ખોલી નાખે એવું છે.
ચોક્કસ. એ જ બતાવે છે કે સંપત્તિ દેખાડવાની વસ્તુ નથી. હવે 11મું પ્રકરણ છે વાજબી તર્કસંગત. આ પણ વર્તન વિશે જ છે.
શું મતલબ થયો આનો? શું આપણે તર્કસંગત ન રહેવું જોઈએ?
ના, એવું નથી. પણ લેખક કહે છે કે પૈસાના નિર્ણયો લેતી વખતે ખાલી ગણિત શું કહે છે, એટલે કે શ્રેષ્ઠ શું છે, એટલું જોવું પૂરતું નથી.
તો શું જોવું જોઈએ?
આપણે એવી યોજના અપનાવવી જોઈએ જે વાજબી હોય, એટલે કે એવી યોજના જેને આપણે લાંબા ગાળે વળગી રહી શકીએ, ખાસ કરીને જ્યારે બજારમાં ડરનો માહોલ હોય ત્યારે પણ.
કોઈ ઉદાહરણ?
માની લો કે ગણિત કહે છે કે 100% પૈસા શેરમાં રોકવા જોઈએ, કારણ કે લાંબા ગાળે એ સૌથી વધુ વળતર આપે છે. આ તર્કસંગત છે.
હા,
પણ જો બજાર 30% તૂટે અને તમે ગભરાઈને બધું વેચી નાખો, તો પેલી તર્કસંગત યોજના શું કામની રહી?
બરાબર, કંઈ નહીં.
એના કરતા કદાચ થોડી રોકડ હાથ પર રાખવી, જે ગાણિતિક રીતે શ્રેષ્ઠ નથી, પણ તમને માનસિક શાંતિ આપે છે અને ગભરાટમાં વેચતા રોકે છે, તો એ વધુ વાજબી કહેવાય. આપણે માણસ છીએ, આપણી ભાવનાઓ અસર કરે છે.
અને આ જ વાત 13મા પ્રકરણ સાથે જોડાય છે, રૂમ ફોર એરર.
બિલકુલ. કારણ કે ભવિષ્ય કોઈએ જોયું નથી, આપણી ધારણાઓ ખોટી પડી શકે, નસીબ સાથ ના આપે, અથવા આપણે પોતે જ કોઈ ભૂલ કરી બેસીએ. એટલે હંમેશા થોડો માર્જિન ઓફ સેફટી, એટલે કે સુરક્ષા ગાળો રાખવો જ જોઈએ.
આપણી યોજના એવી ન હોવી જોઈએ કે બધું પરફેક્ટ ચાલે તો જ સફળ થાય.
બરાબર. થોડી ગડબડ થાય તો પણ ટકી રહેવાય એવું હોવું જોઈએ.
અને આ માર્જિન ઓફ સેફટી કેવી રીતે રાખી શકાય વ્યવહારમાં?
ઘણા રસ્તા છે, જેમ કે જરૂર કરતા થોડી વધુ બચત કરવી, એક ઇમરજન્સી ફંડ બનાવીને રાખવું, બજેટ બનાવતી વખતે થોડું રૂઢિચુસ્ત રહેવું, રોકાણમાં વૈવિધ્ય રાખવું, એટલે કે બધું એક જ જગ્યાએ ન રોકવું, અને બને ત્યાં સુધી વધુ પડતું દેવું ટાળવું.
આ બધું આપણને અણધાર્યા આંચકા સહન કરવામાં મદદ કરે છે.
હા, અને નાની ભૂલોને મોટી આફતમાં ફેરવતા રોકે છે.
ખરેખર આ બધા વિચારો બહુ ઊંડાણવાળા છે. જો આપણે આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય મુદ્દા તારવવા હોય તો શું કહી શકીએ? આમ 5-1 મુદ્દા.
હા, ચોક્કસ. પહેલો અને સૌથી અગત્યનો, વર્તન એ બુદ્ધિ કરતાં વધુ મહત્વનું છે. પૈસામાં સફળતા માટે તમારી ધીરજ, શિસ્ત અને લાંબા ગાળાની વિચારસરણી તમારી આઈક્યુ કરતાં વધુ કામ આવશે.
અને આ વાત આપણે ગુજરાતમાં કે ભારતમાં પણ જોઈએ છીએ. નિયમિત નાની બચત કરવાની જે શિસ્તબદ્ધ આદત છે એ કદાચ કોઈ બહુ જ જટિલ રોકાણ યોજના કરતાં પણ વધુ અસરકારક નીવડે છે, નહીં?
બિલકુલ. બીજો મુખ્ય મુદ્દો સમય અને સાતત્યની શક્તિ, એટલે કે ટકી રહેવું. લાંબા ગાળાનું રોકાણ જાદુ કરી શકે છે, પણ શરત એ છે કે તમે બજારના ઉતાર ચડાવમાં ડગી ના જાઓ અને ટકી રહો. ઝડપથી પૈસા બનાવવા કરતાં લાંબો સમય રમતમાં રહેવું વધુ જરૂરી છે.
હા, એટલે જ SIP જેવી પદ્ધતિઓ આટલી લોકપ્રિય થઈ છે. નાના રોકાણકારો પણ જો ધીરજ રાખે તો લાંબા ગાળે સારું એવું ભંડોળ એકઠું કરી શકે છે.
ત્રીજો સંદેશ, સંપત્તિ એટલે સ્વતંત્રતા, દેખાડો નહીં. પૈસાનો સાચો ઉપયોગ મોંઘી વસ્તુઓથી બીજાને આંજી દેવાનો નથી, પણ પોતાના જીવન અને પોતાના સમય પર કાબુ મેળવવાનો છે.
એટલે નાણાકીય આયોજન કરતી વખતે એ વિચારવું જોઈએ કે આનાથી મને વધુ સ્વતંત્રતા મળશે, વધુ સુરક્ષા મળશે, ખાલી કઈ વસ્તુઓ ખરીદી શકીશ એમ નહીં.
બરાબર. ચોથો મુદ્દો, નસીબ અને જોખમની વાસ્તવિકતા સ્વીકારો. સફળતા મળે ત્યારે નમ્ર રહો, કારણ કે નસીબે પણ સાથ આપ્યો હશે. નિષ્ફળતા મળે ત્યારે સાવ ભાંગી ન પડો, કારણ કે કદાચ ખરાબ નસીબ કે અણધાર્યા સંજોગોનો પણ વાંક હોઈ શકે. જે તમારા હાથમાં છે એના પર ધ્યાન આપો.
અને એટલે જ પેલું ઇમરજન્સી ફંડ બહુ જરૂરી છે, કારણ કે અણધાર્યા સંજોગો તો આવવાના જ, એ આપણા હાથમાં નથી, પણ તૈયારી રાખવી એ આપણા હાથમાં છે.
અને પાંચમો છેલ્લો મુદ્દો, સંપત્તિ તે છે જે દેખાતું નથી. સાચી સંપત્તિ તમારી બચતમાં છે, તમારા રોકાણમાં છે, તમારા દેખાડાના ખર્ચાઓમાં નહીં. દેખાવ પાછળ દોડવા કરતાં નાણાકીય સુરક્ષા બનાવવી વધુ મહત્વની છે.
આ પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે સીધા યાદ રહી જાય. એવા કેટલાક વિચારો કે કોટ્સ પર વાત કરીએ?
હા, કેમ નહીં. પહેલો વિચાર જે આખા પુસ્તકનું નિચોડ છે, પૈસા સાથે સારું કરવા માટે તમે કેટલા સ્માર્ટ છો તેની સાથે થોડું લેવા દેવા છે, અને તમે કેવી રીતે વર્તો છો તેની સાથે ઘણું લેવા દેવા છે. ફરી પાછી વર્તનની વાત.
બીજો એક જે દેખાડાની વૃત્તિ પર છે, લોકોને બતાવવા માટે પૈસા ખર્ચવા કે તમારી પાસે કેટલા પૈસા છે તે ઓછા પૈસા મેળવવાનો સૌથી ઝડપી રસ્તો છે. સીધી વાત છે, આ રીતે પૈસા વપરાઈ જાય, સંપત્તિ ન બને.
ત્રીજો જે સ્વતંત્રતાની વાત કરે છે, સંપત્તિનું ઉચ્ચતમ સ્વરૂપ એ છે કે દરરોજ સવારે ઉઠીને કહેવાની ક્ષમતા, આજે હું જે ઈચ્છું તે કરી શકું છું. આનાથી મોટી વાત કઈ હોઈ શકે?
અને પેલો અદ્રશ્ય સંપત્તિનો વિચાર, સંપત્તિ તે છે જે તમે જોતા નથી. તે ન ખરીદેલી મોંઘી કાર છે, ન પહેરેલી ઘડિયાળો છે. જે બચાવ્યું એ જ ખરી કમાણી.
અને છેલ્લે રોકાણની કડવી પણ સાચી વાસ્તવિકતા. રોકાણની સફળતાની કિંમત અસ્થિરતા, ભય, અનિશ્ચિતતા અને અફસોસ છે. તમારે તે ચૂકવવા તૈયાર રહેવું પડશે. મતલબ કે બજારની ઉથલપાથલ તો રહેવાની જ છે, એનાથી ડર્યા વગર ટકી રહેવું પડે.
આ બધા વિચારો બહુ સરસ છે, પણ એને રોજિંદા જીવનમાં ઉતારવા માટે શું કરી શકાય? શ્રોતાઓ માટે કેટલીક વ્યવહારુ ટિપ્સ.
પહેલું અને કદાચ સૌથી અઘરું, તમારા માટે પૂરતું શું છે એ નક્કી કરો. બીજા શું કરે છે એ જોવાનું બંધ કરો. તમારા પોતાના લક્ષ્યો બનાવો. આ તમને પેલી વધુને વધુની દોડમાંથી બચાવશે.
બીજું, બચત કેટલી કરો છો એના પર ધ્યાન આપો. આવક કેટલી છે કે રિટર્ન કેટલું મળે છે એના કરતાં તમે કેટલું બચાવો છો એ તમારા હાથમાં વધુ છે. બની શકે તો ઓટોમેટિક બચત શરૂ કરો.
ત્રીજું, નાણાકીય જીવનમાં ભૂલ માટે અવકાશ રાખો, એટલે કે એક સારું એવું ઇમરજન્સી ફંડ રાખો. બહુ દેવું ન કરો. રોકાણમાં વૈવિધ્ય રાખો.
ચોથું, એક વાજબી લાંબા ગાળાની રોકાણ યોજના પસંદ કરો અને પછી એને વળગી રહો. બહુ જટિલ યોજનાઓ પાછળ દોડવા કરતાં સાદી, ઓછા ખર્ચાળી યોજનાઓ જેમ કે ઇન્ડેક્સ ફંડ વધુ સારી હોઈ શકે, જો તમે એને લાંબો સમય પકડી રાખી શકો તો.
અને પાંચમું, પૈસાનો ઉપયોગ સ્વતંત્રતા મેળવવા માટે કરો. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લો, નોકરીનો કે જીવનનો, ત્યારે વિચારો કે આનાથી મારા સમય પર મારો કાબુ વધશે કે ઘટશે. એવી પસંદગી કરો જે તમને વધુ આઝાદી આપે.
ખરેખર બહુ જ સરસ અને ઉપયોગી ચર્ચા થઈ. જો મારે આ પુસ્તકમાંથી એક વાત લેવી હોય તો એ છે કે પૈસાના નિર્ણયોમાં ફક્ત તર્કસંગત હોવું પૂરતું નથી, વાજબી હોવું વધુ જરૂરી છે. કારણ કે આપણે માણસ છીએ, ભાવનાઓ છે. એવી જ યોજના કામ લાગે જેને આપણે ખરેખર પાડી શકીએ.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત પેલી રોનાલ્ડ રીડની વાર્તા છે, અને એ વિચાર કે સંપત્તિ તે છે જે દેખાતું નથી. એ યાદ અપાવે છે કે સાચી તાકાત દેખાડામાં નથી, પણ સાદગી, શિસ્ત અને લાંબા ગાળાની બચતમાં છે. અને એ પણ કે કોઈ પણ વ્યક્તિ આવક ભલે ઓછી હોય, પણ ધીરજ અને શિસ્તથી સંપત્તિવાન બની શકે છે.
કોઈ ગણિતની પરીક્ષા જેવું નથી, એ એક મનોવિજ્ઞાનની કસોટી જેવું છે, એક સોફ્ટ સ્કિલ છે. જો આપણે નાણાકીય રીતે સ્વસ્થ અને સ્વતંત્ર થવું હોય, તો આપણે આપણી બુદ્ધિ કરતાં વધુ આપણા વર્તન પર, આપણી ધીરજ, શિસ્ત, લોભ અને ડર પર કાબુ અને લાંબા ગાળાની દ્રષ્ટિ, એના પર ધ્યાન આપવું પડશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.